നമോര്യം കാണും നമോ ചിത്താണും നമോ ആയര്യാണും നമോ വജ്രായാണും നമോ ലോയേ സവസാഹുണം ഏതോ പഞ്ച നമുക്കാരോ സവപാവപ്പണസണോ മംഗളാണം ച സവേസിം പടമം ഹവൈ മംഗളം മംഗളം ഭഗവാന വീരോ മംഗളം ഗൗതമ പ്രഭോ മംഗളം സ്ഥൂലിഭദ്രാജ ജൈന ധർമ്മോസ്തു മംഗളം ഓംകാര ബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തി യോഗിനാ കാമദം മോക്ഷദം ചൈവ ഓംകാരായ നമോ നമഃ അജ്ഞാനം ചി നിരന്ധാനം ജ്ഞാനാഞ്ജന ശലാകയാ നേത്രമുന്മീലിതം യേന തസ്മൈ ശ്രീ ഗുരവേ.
പർവാദിരാജ് പര്യുഷണനു ഉത്കൃഷ്ട അവസര બીજો વર્ષ અહીંયા ફ્લોરિડામાં મહાવીર સ્વામી ભગવાનની નિશામાં પર્યુષણ ઉજવવાનું છે. પર્વાધિરાજ પર્યુષણનો જે દિવ્ય સંદેશ છે ક્ષમાપના માટે જ પર્યુષણને ક્ષમા પર્વ કહેવાય છે. અન્ય બીજા બધા જ કર્તવ્યો ગયા વર્ષે આપણે લીધા હતા, યાદ છે તમને? પર્વા બધા એકદમ સૌથી પહેલો લેક્ચર પર્વાધિરાજ પર્યુષણના પાંચ કર્તવ્યો યાદ છે? તો બધું રિપીટ કરવું પડશે. તો પછી આ પર્યુષણ પર્વ દરમિયાન શાસ્ત્રકારોએ પાંચ કર્તવ્યો પૂરા કરવા માટે કયા છે. એમાં પહેલું છે અમારી પ્રવર્તન, એટલે અહિંસાનું પાલન અને પોતે પડવું, અહિંસાને પાળવી અને બીજા દ્વારા પડાવવી, એ અમારી પ્રવર્તન. એના પછી સાધર્મિક વાત્સલ્ય, સાધર્મિક ભક્તિ, જે પણ તમારા સાધર્મિક ભાઈઓ છે એમની ભક્તિ કરવાની છે, વાત્સલ્ય કરવાનું છે, એમને પ્રેમ કરવાનું છે. એના પછી ત્રીજો કર્તવ્ય છે અઠમ તપ. આ આખા વર્ષ દરમિયાન જે પણ આપણા દ્વારા પાપો થઈ ગયા છે એ પાપોને પર્યુષણ પર્વના સંવત્સરીનો પ્રતિક્રમણ પહેલા એ પાપોનું પ્રાયશ્ચિત કરવાનું હોય છે. તો શાસ્ત્રકારોએ એ પાપોના પ્રાયશ્ચિત માટે ત્રણ ઉપવાસ કમ્પલસરી બતાવ્યા છે. અઠમ અઠમ એટલે એક સાથે ત્રણ ઉપવાસ ન થઈ શકે તો ત્રણ અલગ અલગ ઉપવાસ કરવાના, ત્રણ ઉપવાસ ન થઈ શકે તો છ આંબિલ, નહીં તો બાર એકાસના, નહીં તો ચોવીસ બ્યાસણા, નહીં તો સાઈઠ બાંધી નૌકારની માળાઓ ગણવાની. એનાથી આ પ્રાયશ્ચિત પૂરું થાય છે. તો આ અઠમ તપનું ત્રીજો કર્તવ્ય છે. એના પછી ચોથો કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી. તમારા ગામમાં શહેરમાં જે પણ ચૈત્ય છે એટલે પરમાત્માનું મંદિર છે એના દર્શન માટે પર્યુષણ પર્વ દરમિયાન એક વખત જવાનું. પર્યુષણ પર્વમાં નહીં થઈ શકે તો પર્યુષણ પછી જવાનું, આજુબાજુના જિનાલયોના દર્શન. તમારા સેન્ટરે ઓર્ગેનાઇઝ પણ કર્યું છે તો એ ચૈત્ય પરિપાટી એ શ્રાવકનું વાર્ષિક એક કર્તવ્ય આવે. અને છેલ્લું કર્તવ્ય છે ક્ષમાપના. આ ક્ષમાપના વિના કોઈ પણ કર્તવ્ય પૂર્ણ થતા નથી, પર્યુષણની આરાધના સફળ થતી નથી. એટલે ક્ષમાપના એ ઉત્કૃષ્ટ કર્તવ્ય છે, એને જીવનમાં ઉતારવાની છે. તો એક ક્ષમાપનાનો ઉચ્ચ આદર્શ કોણ છે? તો શાસ્ત્રકારો કહે છે અહિયં. ક્ષમાપનાનો ઉચ્ચ આદર્શ જેના જીવનમાં ક્ષમાપના પૂર્ણ કળાએ ખીલેલી હોય એવું જગતમાં અર્યંત સિવાય અન્ય કોઈ વ્યક્તિ હોઈ શકતું નથી. કારણ કે અર્યંતનું અર્યંતપણું એ ક્ષમા અને કરુણા ભાવથી જ પ્રગટ થાય છે. જે પણ તીર્થંકરો બને એ પોતાની જે છેલ્લી લાઈફ હોય એનાથી આગલી નહીં ને એનાથી પહેલી, એટલે પૂર્વ ત્રીજી જે લાઈફ હોય એ લાઈફની અંદર એ 20 સ્થાનક તપની આરાધના કરે અને એની અંદર ભાવના એવી ભાવે, જો હોવે મુજ શક્તિ એસી તવી જીવ કરું શાસન રસી. એટલે એમના હૃદયની અંદર એવી ઉત્કૃષ્ટ કરુણા પ્રગટે કે એમની કરુણાથી બહાર જગતનો નાનકડો પણ જીવ રહી જતો નથી. એટલે જગતના દરેકે દરેક જીવો પ્રત્યે, જે જીવોને આપણે જોઈ શકીએ છીએ કે નથી જોઈ શકતા, સૂક્ષ્મ જીવો પણ એમની કરુણાની અંદર આવી જાય. જો હોવે મુજ શક્તિ એથી સવી જીવ કરું શાસન, સવીની અંદર બધા જ જીવો આવી જાય. આપણું એવું ક્યારે મન થાય? આપણી દ્રષ્ટિ ક્યાં સુધી? હું, મારો પરિવાર, મારો ઘર, મારો દુકાન, બસ એટલા સુધી. પછી કોઈ સોશિયલ એક્ટિવિસ્ટ હોય તો એ મારો દેશ, મારા રાષ્ટ્ર સુધી પહોંચે. વધારેમાં વધારે મારો વિશ્વ, વિશ્વથી પણ બહાર જેટલા પણ 14 રાજલોકની અંદર જેટલા પણ જીવો છે એ બધા જ જીવો પ્રત્યેની કરુણા દ્રષ્ટિ આ અર્યંત પરમાત્માની મોનોપોલી છે. આવા ઉત્કૃષ્ટ અર્યંત પરમાત્મા કરુણા અને ક્ષમાના કારણે એ તીર્થંકર બને છે. અને તીર્થંકર નામ કર્મ જે ઉપાજન કરે છે, એ તીર્થંકર નામ કર્મ પૂર્વ ત્રીજા ભાવની અંદર જ્યારે બાંધે એના પછી એને ભોગવે ક્યારે? છેલ્લા ભાવની અંદર. તીર્થંકરપણાના ભાવની અંદર એ તીર્થંકર નામ કર્મ ભોગવાય તો એ તીર્થંકર નામ કર્મની વિશિષ્ટતાઓ એટલી બધી છે કે દરેકે દરેક ક્વોલિટીઝ, ગુણો એમની અંદર પોતાની મેળે ખીલતી જાય. અને એનું વર્ણન આ અર્યંત વર્ણાવલીની અંદર કરવામાં આવ્યું છે કે ભગવાનને જન્મથી ચાર અતિશયો હોય. ભગવાનને જીવનભર જન્મથી ક્યારેય પણ પસીનો થાય નહીં, એમના વાળ અને નખો વધે નહીં, દુર્ગંધ આવે નહીં, એમના શરીરમાંથી સુગંધની ધારા વહે છે. એવા બેઝિક જન્મથી જે એમની ક્વોલિટીઝ છે એ ચાર છે. એના પછી કેવળ જ્ઞાન વખતે દેવો દ્વારા કરવામાં આવે, પછી કેવળ જ્ઞાન વખતે ખીલે પોતાની મેળે જે ક્વોલિટીઝ, એ બધી ક્વોલિટીઝ અલગ, પણ જન્મથી ચાર જે પ્રકૃતિગત એમની જે ક્વોલિટીઝ છે એનું પણ અહીંયા સુંદર રીતે વર્ણન આની અંદર કરવામાં આવ્યું છે. અર્યંત વર્ણાવલીનું ગાન આપણે સાથે કરશું અને એનું વિવેચન વચવચમાં કરતા જશું. ઓગણત્રીસમો પેજ થી ચાલુ કરજો. એની અંદર પરમાત્મા ગર્ભની અંદર આવે ત્યારે માતાને કેટલો હર્ષ છે અને પરમાત્મા ગર્ભની અંદર કેવા છે એ અહીંયા બતાવે છે. જે 14માં સ્વપ્નો થકી નિજ માતને હરખાવતા વળી ગર્ભમાં જ્ઞાન ત્રયને ગોપવી અવધારતા ને જન્મતા પહેલા જ 64 ઇન્દ્ર જેને વંદતા એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો. મારા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું. તો તીર્થંકર અહીંયા કેવા છે, ગર્ભની અંદર જ જ્ઞાન ત્રય ને ગોપવી અવતાર, ગર્ભની અંદર જ ત્રણ જ્ઞાન ના એ ધણી છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. એમને ગર્ભપણાથી જ આવી ગયું છે, છતાં પણ વિનમ્રતા એવી છે કે આખા જીવનમાં જ્ઞાનનો ક્યાં પણ ઉપયોગ જરૂર સિવાય કરતા એ કરે છે. ક્યારે? કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી કરે, એનાથી પહેલા કોઈ પણ જ્ઞાનનો ઉપયોગ કરે નહીં. સંસારી અવસ્થામાં પણ માતા છે ને, એમની માતાને તીર્થંકર એકદમ વાલા હોય, એકદમ પ્રિય હોય, એટલે માતા ઘણી સલાહ સૂચન આપે. રમવા માટે પણ ભગવાન બહાર જાય તો એનાથી પહેલા કેટલી સલાહ અને સૂચનો આપે કે ધ્યાનથી જજે, સંભાળીને રમજે, લાગે નહીં આ તે ધ્યાન રાખજે. એટલે ઘણી બધી નાની 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 સૂચનાઓ એ તીર્થંકરની માતા એમને આપતી હોય. આજના બાળક હોય તો માતાને શું કહે, આ બધું કહેવાની જરૂર નથી, એ બધું રોજનું છે, મને ખબર છે. હા હા, એની પરમાત્માની માતા તો એટલા સુધી એને વાલ કરે કે બહાર વરસાદ પડતી હોય તો પણ ભગવાનને તો દેખાય છે. ભગવાન એ માટેનું પ્રિકોશન છત્રી વગેરે લઈને ભગવાન બહાર નીકળે, પણ ભગવાનની માતા છત્ર ધારણ કરવા માટે ભગવાનને ઘડી ઘડી યાદ કરાવે. એટલે આજની જનરેશનના છોકરાઓ હોય તો એ તો ઇરિટેટેડ થઈ જાય બાર બારમાં, મને તો બધી ખબર છે, મને શું કહેવાની જરૂર છે. જ્યારે આ ભગવાન તો ત્રણ જ્ઞાનના ધણી છે, ભૂત ભવિષ્ય વર્તમાન એ બધું જ જાણે છે, તે છતાં પણ એ વિનમ્ર ભાવે પરમાત્મા પોતાની માતા સાથેનો વ્યવહાર કરે છે. માતા પિતાનો વિનય કેવો, કે માતા અને પિતા બહારથી આવે એટલે ભગવાન બેઠા હોય તો ઊભા થઈ જાય. જેટલી વાર માતા પિતા સામે આવે એટલી વાર ભગવાન ઊભા થઈ જાય. આ પ્રથમ પાયાનો આચાર છે, માતા પિતાનો જે વિનય છે, ધર્મ પછી છે, પહેલા માતા પિતાનો વિનય બતાવ્યો ભગવાને પોતાના જીવનમાં આચરણ દ્વારા આપણને બતાવ્યું. ખાલી કહ્યું નથી કે ભગવાન તો કહી શકે કે હું ત્રણ જ્ઞાનનો ધણી છું, મને કોઈને પગે લાગવાની જરૂર નથી, તમે બધા માતા પિતાને રોજના રોજ પગે લાગજો. પણ ભગવાન પોતાના આચરણ દ્વારા જ આપણને બતાવે છે કે નહીં, આ વ્યક્તિ કહે છે તો સાથે કરીને પણ બતાવે છે. ભલે જ્ઞાની છે છતાં પણ વિનય ગુણ એવો છે. અને ભગવાન ગર્ભની અંદર આવે ત્યારે તો માતાને એટલો બધો હર્ષ થઈ જાય, 14 સ્વપ્નથી સૂચિત ભગવાન ગર્ભમાં આવ્યા છે, પૂર્ણ હર્ષથી ભરાયેલી માતા, અને અંદર બાળક કેવો છે કે જન્મતા પહેલા જ 64 ઇન્દ્ર જઈને વંદતા, 64 પ્રકારના ઇન્દ્રો એ બધા પરમાત્માને જન્મતા પહેલા જ નમસ્કાર કરે છે. ભગવાનનો ચેવન કલ્યાણક થાય એટલે ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થાય, એટલે ઇન્દ્ર એ દિશાની અંદર ભગવાનનો જ્યાં ચવન થયો છે એ દિશાની અંદર 7-8 પગલા આગળ આવે અને ભાવથી પરમાત્માને, ગર્ભમાં રહેલા પરમાત્માને નમસ્કાર કરે છે. એટલે જન્મથી પહેલા પણ ઇન્દ્ર જેને નમસ્કાર કરે છે એવા અર્યંત પરમાત્મા છે, એમનું અહીંયા વર્ણન કરવામાં આવે. એના પછી મહાયોગના સામ્રાજ્યમાં જે ગર્ભમાં ઉલ્લાસતા ને જન્મતા ત્રણ લોકમાં મહાસૂર્ય સમ પ્રકાશતા જે જન્મ કલ્યાણ કવડે સૌ જીવને સુખ અર્પતા એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે. પરમાત્મા ગર્ભની અંદર પણ મહાયોગી છે. ગર્ભની અંદર પણ પરમાત્માને મહાયોગી કહેવામાં આવ્યા, કારણ કે સતત ગર્ભની અંદર પણ પોતાના આત્માનું ચિંતન કરી રહ્યા છે. અન્ય જીવોને દુઃખ ન થાય એનું પણ અંદર ગર્ભની અંદર બેઠા બેઠા એમને એમનું ચિંતન સતત ચાલુ જ છે. પોતાના હલન ચલન થી પણ માતાને દુઃખ થાય છે એવો વિચાર ભગવાન મહાવીરના મનમાં આવ્યો તો એમણે હલન ચલન કરવાનું પણ બંધ કરી નાખ્યું. એટલે કેટલી એમના અંદર કરુણા હશે, હજી તો ગર્ભમાં છે, જન્મ તો થયો નથી. ગર્ભની અંદર આટલો જ્ઞાન, આટલો વિનય, આટલા સંસ્કારો એ બધા પરમાત્માની એ મૂડી લઈને એમનો જન્મ થાય છે, અને જન્મ થતાની સાથે એ સૂર્ય સમાન પ્રકાશમાન થાય છે. એટલે જેટલા પણ અરિયંત તીર્થંકરનો જન્મ થાય એટલે જન્મ વખતે ત્રણેય લોકની અંદર ક્ષણવાર માટે શાંતિ થઈ જાય, સાતા મળી જાય. નરકના જીવોને પણ ક્ષણવાર માટે શાંતિ મળી જાય, સાતા મળી જાય. એટલે નરકના જીવોનું તો જીવન એવું છે કે પલે પલ સતત દુઃખ 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 અને દુઃખ જ છે. એમને વચમાં ક્યાં પણ જરા પણ બ્રેક મળતો નથી. એમને બ્રેક મળે ક્યારે? જ્યારે તીર્થંકરના કલ્યાણકો થાય ત્યારે ક્ષણવાર માટે એમને હેરાન ગતિ શાંત થઈ જાય. એટલે તીર્થંકર કેવા છે? ત્રણેય લોકની અંદર મહાસૂર્ય સમાન પ્રકાશમાન. સૂર્ય કેવો છે? ત્રણેય લોકને આખા જગતને એ અજવાળનારો છે. એટલે આવા તીર્થંકર દરેકે દરેક લોકના મનુષ્યોના જીવનની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનારા સૂર્ય સમાન છે. માટે આ તીર્થંકર આ સૂર્ય સમાન અહીંયા બતાવ્યા. જે જન્મ કલ્યાણક વડે સૌ જીવને સુખ અર્પતા, દરેકે દરેક જીવોને સુખ આપવા માટે જ ભગવાનનો જન્મ થયો છે. એટલે ભગવાનના જન્મના સમાચારથી ઘણા લોકોને આનંદ થઈ જાય, ઘણા દુઃખી લોકો સુખી થઈ જાય. એ લોકોના મનની અંદરના જે પણ અશુભ ભાવો હોય એ બધા શાંત થઈ જાય. એટલે પરમાત્માનો જન્મ એ મહાસુખનું કારણ છે, અને એમનું જીવન પણ એવું જ છે કે ક્યાં પણ આખા જીવનમાં એક કોઈ પણ જીવને દુઃખ આપતા નથી. જ્યારે દીક્ષા લઈને પણ જાય, જંગલની અંદર જાય, કૌશક ધ્યાનની અંદર ઉભા રહે, કૌશક હવે પૂરું થાય છે અને કૌશક પાળીને આગળ વધવું હોય અને પરમાત્માને દેખાય કે બાજુના ઝાડમાં ઝાડની ઉપર કોઈ પક્ષી બેઠો છે અને મારા અહીંયાથી ચાલવાથી એને ડિસ્ટર્બન્સ થશે ને એ ડરીને ઉડી જશે, તો પરમાત્મા પોતાનું આગળ વધવાનું પોસ્ટપોન કરી દે. એટલે આગળ પણ ન વધે, જ્યાં સુધી એ પક્ષી પોતાની મેળે ઉડી ન જાય ત્યાં સુધી ભગવાન અહીંયાથી આગળ ન વધે. એટલે એટલી અંદરમાં કરુણા છે કે મારા કારણે કોઈ જીવને કોઈ પણ પ્રકારનો દુઃખ ન થવો જોઈએ, એવા આ સૂર્ય સમાન પરમાત્માને અહીંયા વંદન કરવામાં આવે. હવે જન્મ થયા પછી 64 ઇન્દ્રો પરમાત્માને તાજા જન્મેલા ભગવાનને મેરુ શિખર ઉપર લઈ જઈ અને ત્યાં એમનો જન્માભિષેક કરે છે. એટલે મોટા મોટા કળશાઓ અને કળશાની અંદર ક્ષીર સમુદ્રના પાણી ભરી અને હજી તો રાતના તાજા જન્મેલા બાળકનું એ પક્ષાલ કરે છે, એમનો જન્મ મહોત્સવ ઉજવે છે. એનું વર્ણન આવેલી ગાથામાં કરે છે.
છપન્ન દિગ કુમરી તણી સેવા સુભાવે પામતા દેવેન્દ્ર કર સંપુટ મહી દારી જગત હર થાવતા મેરુ શિખર સિંહાસને જે નાથ જગના શોભતા એવા પ્રભુ અરિહંતને પંચાંગ નમો કુસુમાંજલિથી સુર અસુર જે ભવ્ય જિનને પૂજતા શિરોડધિના નવણ જલતી દેવ જેને સિંચતા વળી દેવ દુંદુ બિનાદ ગજવી દેવતાઓ રીજતા એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો મદ મદ થતા ગો શીર્ષ ચંદન થી વિલેપન પામતા દેવેન્દ્ર દૈવી પુષ્પની માલા ગળે આરોપતા કુંડલ કળામણિમય ચમકતા હાર મુકુટે શોભતા सेवा प्रभु अरिहंतने पंचांग
देवो परमात्मा नो जन्म अभिषेक छे ने आम ऊपर छल्ली भक्ति थी नहीं पण एकदम एनी अंदर गुलदान बनी ने एकदम घांडा गेला बनी ने परमात्मा नो जन्म अभिषेक करे छे देवो नाचे कूदे एकदम हर्ष ना अतिरेक में आवी जाए देवे देवेंद्र करसंपुट मई धारी जगत हर खावता ने हर्ष ना अतिरेक में देवो आवी जाए छे એટલે જેટલી ખુશી આપણને પોતાના બાળકોને રમાડતા થાય એવા નાનકડા પરમાત્માને લઈ જઈ અને અભિષેકમાં અભિષેક કરવા માટે દેવો એકદમ ઉછળતા ભાવે ઝંખતા હોય એટલે જ્યાં જે તીર્થંકરનું જન્મ થાય એટલે તરત જ દેવો અને ઇન્દ્રો દોડી દોડી અને પરમાત્માને લેવા જાય એટલે આ એક ભક્તિનો વિષય છે કે આપણે પરમાત્માની પૂજા કરીએ આપણે પરમાત્માનું પક્ષાલ કરીએ કે કેવા ભાવ સાથે કરીએ અંતરની ઉર્મિઓ ઉછળે અંદરથી આનંદ ઉછળે અભિષેક કરતા આનંદ ઉછળવો જોઈએ અહીંયા બતાવે છે કે દેવો અને દેવીઓ ઇન્દ્રો હવે ઇન્દ્રોની તાકાત કેટલી ઇન્દ્રોની પાસે રિદ્ધિ સિદ્ધિ કેટલી ઇન્દ્રના પગની જે મોજડી હોય એ મોજડીની અંદર જડાયેલો એક હીરો એક હીરાથી આખા વિશ્વની સંપત્તિ ખરીદી શકાય એટલો એ પગની મોજડીનો એક હીરો હોય આટલી સંપત્તિ રિદ્ધિ સિદ્ધિ જે ઇન્દ્રની પાસે છે એ પણ ભક્તિભાવ સાથે પરમાત્માને પરમાત્માનો જન્મ અભિષેક ઉજવે અને એ પણ ઇન્દ્ર છે ને છેલ્લે જે ઇન્દ્ર હાથમાં લઈને પરમાત્માને બેઠો હોય બધા જ દેવો અને બીજા ઇન્દ્રો બધા જ અભિષેક કરી લે અને છેલ્લે એ ઇન્દ્ર શું કરે કે એ ભગવાનને બીજા ઇન્દ્રના હાથમાં સોંપે હવે પોતાને અભિષેક કરવાની વારી છે તો પોતે શું કરે ભગવાનને એ સોંપી અને પછી પોતે તૈયાર થવા જાય મેકઅપ આ તે બધું તૈયાર થઈને કરે પોતે બળદોનું રૂપ ધારણ કરે ઇન્દ્ર બળદનું રૂપ ધારણ કરે અને પરમાત્માને બતાવે કે તમારી સામે તો હું બળદ સમાન છું તમારા જ્ઞાનની સામે મને બિલકુલ કાંઈ જ જ્ઞાન નથી હું તો ઢગા સમાન બળદ સમાન છું મને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી એ અજ્ઞાન ભાવ થઈ અને પરમાત્માની સામે બાળક બુદ્ધિથી એ પરમાત્માનો જન્મ મહોત્સવ ઉજવે છે પરમાત્માની આખા તૈયાર કરે ચંદન વગેરેથી વિલેપન કરે વસ્ત્ર અને અલંકારો પહેરાવે અને પછી માતાની પાસે એ મૂકી આવે એનું વર્ણન હવે આગળ કરે છે
ને શ્રેષ્ઠ વેણુ મોરલી વીણા મૃદંગ તણા ધ્વનિ વાજિંત્ર તાલે નૃત્ય કરતી કિન્નરીઓ સ્વર્ગની હર્ષે ભરી દેવાંગનાઓ નમન કરતી લળી લળી એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે નમો જયનાદ કરતા દેવતાઓ હર્ષના અતિરેકમાં પદરામણી કરતા જનેતા ના મહાપ્રાસાદમાં જે ઇન્દ્ર પૂરિત વર સુધાને ચૂસતા અંગુષ્ટમાં એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે
ઇન્દ્ર અભિષેક કર્યા પછી જતી વખતે પરમાત્માના જમણા અંગૂઠે અમૃતની સ્થાપના કરે એના કારણે પરમાત્માને જ્યારે પણ ભૂખ તરસ લાગે ત્યારે પરમાત્મા માતાને હેરાન કરતા નથી પરમાત્મા પોતાના જમણા પગનો અંગૂઠો પોતાના મોઢાની અંદર નાખી દે એટલે પરમાત્માને તૃપ્તિ થઈ જાય અમૃતનું ચિંતન એની અંદર એને પરમાત્માને અમૃતનું પાન થઈ જાય અને પરમાત્મા પોતાના જીવનનો નિર્વાહ કરી શકે એટલે એ ઇન્દ્રપૂરિત વર સુધાને ચૂસતા અંગુષ્ટમાં એટલે ઇન્દ્ર એટલે સુધીની બધી જવાબદારીઓ પરમાત્માની સંભાળી લે છે અને ત્યાર પછી પરમાત્માને માતા પાસે મૂકી અને પોતે પોતાના ઠેકાણે જાય છે, પણ પરમાત્મા જન્મથી હવે કેવા છે, એમના જન્મથી શું અતિશયો છે એ હવેની ગાથામાં હવે બતાવે છે.
આહાર ને નિહાર જેના છે અગોચર ચક્ષુથી પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના અંગને સ્પર્શે નહીં સ્વર્દેન દુગ્ધ સમારુધિરને માસ જેના તન મહી એવા પ્રભુ અરિયંતને પંચાંગ બાવે.
પરમાત્માનો આહાર અને નિહાર, પરમાત્મા જે ખાય અને ટોયલેટ વગેરેમાં જાય એ ચર્મચક્ષુ વાળા જોઈ શકે નહીં. પરમાત્મા જ્યારે ખાય છે એ કોઈને દેખાય નહીં, પરમાત્મા ટોયલેટ જાય તો કોઈને દેખાય નહીં. એ આહાર અને નિહાર ભગવાનના જન્મથી જ અગોચર ચક્ષુથી અગોચર હોય, એટલે કોઈને પણ કોઈ પણ વ્યક્તિ એને જોઈ શકે નહીં. એના પછી પ્રસ્વેદ વ્યાધિ મેલ, એટલે આપણે શાવર લઈને બહાર નીકળીએ એટલે તરત જ પસીનો ચાલુ થઈ જાય, ગરમી હોય તો પસીનો પસીનો થઈ જઈએ અને સાંજ સુધી તો મેલથી આખા ભરાઈ જઈએ, કામ કરતા હોઈએ તો આખો મલિન શરીર થઈ જાય. પણ પરમાત્માને જીવનમાં ક્યારે પણ પસીનો થાય નહીં, મેલ વગેરે પરમાત્માને સ્પર્શે પણ નહીં, અને કોઈ પણ પ્રકારની વ્યાધિ કોઈ પણ પ્રકારની બીમારી પરમાત્માને જન્મથી મૃત્યુ સુધી ક્યારે પણ આવે નહીં. અને પરમાત્માના માંસ અને લોહી કોના જેવા છે તો સ્વર્ગેનું દુગ્ધ સમાન, એટલે સ્વર્ગની જે કામધેનુ ગાય છે એ કામધેનુ ગાયના ઉજ્જવલ સફેદ એવા દૂધ સમાન પરમાત્માનો લોહી અને માંસ વગેરે હોય છે. એટલે લાલ કલરનું લોહી ન હોય, પરમાત્માની કરુણા જેટલી હોય કે કરુણાના પ્રભાવે એ સફેદ કલરનું લોહી પણ એમને મળે છે. કે સફેદ એ પીસનો સૂચક છે, સફેદ કલર શાંતિનો સૂચક છે, કરુણાનો સૂચક છે. તો પરમાત્મા આખે આખા કરુણાની મૂર્તિ છે, તો એમને લોહી માંસ વગેરે પણ ઉત્કૃષ્ટ દૂધ જેવા સફેદ મળે છે. એના પછી શું કહે છે,
મંદાર પારી જાત સૌરભ શ્વાસને ઉચ્છ્વાસમાં ને છત્ર ચામર જય પતાકા સ્તંભ જવ કર પારમાં પૂરા સહસ્ર વિશેષ અષ્ટક લક્ષણો જ્યાં શોભતા એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે.
પરમાત્માના શ્વાસોશ્વાસમાં મંદાર અને પારિજાત જેવા ફૂલોની સુગંધ હોય છે, એટલે કોઈ બાજુમાં ઊભો હોય તો એને એમ ન થાય કે આ મારાથી દૂર થાય, એના શરીરમાંથી વાસ ક્યારે પણ આવે નહીં, શ્વાસોશ્વાસમાંથી દુર્ગંધ ક્યારે પણ આવે નહીં. પણ જે લોકો હોય એ પરમાત્માની સુગંધથી આકર્ષિત થઈને પરમાત્માની સમીપ આવતા જાય, એટલે આવી ઉત્કૃષ્ટ સુગંધ પરમાત્માના શ્વાસોશ્વાસની અંદર પણ રહેલી છે. એના પછી છત્ર ચામર વગેરે જે પણ શુભ મંગલકારી વસ્તુઓ છે, છત્ર છે, ચામર છે, પતાકાઓ છે, કે કુંભ હોય કે ધનુષ હોય, આવી ઉત્કૃષ્ટ જે મંગલના સૂચક વાળી વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓના ચિહ્ન પરમાત્માના હાથના હાથ અને પગના તળિયાની અંદર આ બધા ચિહ્નો અંકિત થયેલા હોય, એટલે ટોટલ 1008 ચિહ્નો પરમાત્માના આખા શરીરની અંદર અંકિત થયેલા હોય છે. એમાં વધારે ચિહ્નો હાથ અને પગના તળિયામાં હોય, એટલે વિશેષ જે પ્રભાવશાળી પુરુષો હોય, જે સલાહકાર પુરુષો હોય, એમના શરીરની અંદર આવા બધા ઘણા લક્ષણો હોય છે. એમાં તીર્થંકરોને 1008 વિશેષ લક્ષણો, એનાથી પછી ચક્રવર્તી હોય કે વાસુદેવ હોય એમને પછી ઓછા ઓછા, કોઈકને 100 લક્ષણો હોય કોઈને એનાથી ઓછા હોય, પણ બધા કરતા વિશેષ 1008 લક્ષણો તીર્થંકરના શરીરની અંદર હોય છે. આગળ કહે છે,
દેવાંગનાઓ પાંચ આજ્ઞા ઇન્દ્રની સન્માનતી પાંચે બની ધાત્રી દિલે કૃત્યતા અનુભાવતી વળી બાલ ક્રીડા દેવગણના કુંવરો સંગે થતી સેવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે
ભગવાનની નેની બનવા માટે પાંચ પાંચ દેવાંગનાઓ ઇન્દ્ર આજ્ઞા કરે અને પાંચ પાંચ દેવાંગનાઓ ભગવાનની નેની બનવા માટે તૈયાર થઈ જાય ભગવાનના દરેક કાર્ય સંભાળવા માટે એ હર્ષથી તૈયાર થઈ જાય આનંદથી એ તૈયાર થઈ જાય એમને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ વગેરે હોતો નથી એ દેવાંગનાઓને તો બધું જ છે એમને કોઈ આવા કામો ભગવાનને સંભાળવાના ભગવાનનું ખ્યાલ રાખવાનું આવા બધા કામો કરવાની જરૂર નથી છતાં પણ તીર્થંકર પ્રત્યેની ભક્તિ એમને એ એ કામ કરવા માટે પ્રેરિત કરે છે એટલે અંતરના ઉછળતા ઉત્સાહ સાથે એ ભગવાનની નેની બનવા માટે એ તૈયાર થઈ જાય છે અને ભગવાનનું લાલન પોષણ આ પાંચ દેવાંગનાઓ ધાત્રી દિલથી એ કરે છે એના પછી બાલપણની અંદર પરમાત્માના જે વિશેષ અદ્ભુત ગુણો છે એનું પ્રકાશ અહીંયા કરવામાં આવ્યું છે
જે બાલ્ય વયમાં પ્રૌઢ જ્ઞાને મુગ્ધ કરતા લોકને તોડે કળા વિજ્ઞાન કેરા સાર મે અવધારીને ત્રણ લોકમાં વિસ્મય રામા ગુણ રૂપ યૌવન જે એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું
બાલ્ય અવસ્થાની અંદર ભગવાન ભલે નાનકડા બાળ દેખાતા હોય પણ એની અંદર જ્ઞાન તો વિશિષ્ટ કક્ષાનું છે ઇન્દ્રને પણ શરમાવે એવું જ્ઞાન છે એટલે આપણે અત્યારની જનરેશન નાના નાના બાળકો આ મોટી મોટી વાતો કરે તો આપણને આનંદ લાગે આવો નાનો થઈને મોટી મોટી વાતો કેવી મોટી મોટી વાતો કરે છે પણ પરમાત્મા તો બાલ્યાવસ્થાથી પણ એવા જ્ઞાનથી યુક્ત છે કે એમના માટે તો એ બધું સહજ જ છે સહજ રીતે એમના મુખેથી મોટી મોટી જ વાતો નીકળે ત્યારે આમ કોઈ નાની નાના બાલ્ય અવસ્થા જેવી વાતો એમના મુખમાંથી આવે જ નહીં પ્રૌઢ વ્યક્તિ સમાન એમની વાતો હોય અને ઇન્દ્રને પણ જેટલું જ્ઞાન નથી એટલું જ્ઞાન પરમાત્માને જન્મથી જ હોય છે ચવનથી જ હોય છે એટલે એ પ્રસંગ આવે છે ને જ્યારે ભગવાન ભણવા માટે જાય અને ત્યારે ઇન્દ્રનો સિંહાસન ગંપાયમાન થાય ઇન્દ્ર જ્યારે પણ ભગવાન જન્મ ભણવા માટે જાય ત્યારે ઇન્દ્રનો સિંહાસન ગંપાયમાન થાય કારણ કે એક ત્રણ જ્ઞાનથી યુક્ત એવા જ્ઞાની પુરુષ એ કોઈ સામાન્ય વ્યક્તિ પાસે ભણવા માટે જાય એ તો આશ્ચર્યકારી ઘટના કહેવાય કે જેટલું માસ્તરને જ્ઞાન નથી એના કરતા કઈ ગણું વધારે તો આ ભગવાનને જ્ઞાન છે હવે માસ્તર ઉપર બેસે ને ભગવાન નીચે બેસે તો કેવી રીતે ચાલે એટલા માટે ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થાય અને ઇન્દ્ર આવી જાય ઇન્દ્ર બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવે અને પરમાત્માની સામે પ્રશ્નોત્તરી કરે અને પરમાત્મા બધા જ પ્રશ્નોના જવાબો આપતા જાય અને એમાંથી ભગવાન મહાવીરે જે જે જવાબો આપ્યા એમાંથી જૈનેન્દ્ર વ્યાકરણ નામનો ગ્રંથ નીકળી ગયો જૈનેન્દ્ર વ્યાકરણ હજી તો સ્કૂલનો પહેલો દિવસ છે અને આખા વ્યાકરણ ગ્રંથની ભગવાને રચના કરી નાખી એટલે એ બધું જ્ઞાન એમને તો ગર્ભથી જ છે તે છતાં પણ પરમાત્મા આટલા વિનય ના ધારક છે કે માતા પિતાએ કહ્યું કે સ્કૂલમાં જવાનું છે તો ભગવાન એમ કહેતા નથી કે મને તો માસ્ટર કરતા પણ વધારે જ્ઞાન છે મને કોઈ સ્કૂલ ભૂલની જરૂર નથી જેમ જેવી રીતે માતા પિતા કહે જેવી રીતે લોકનો આચાર કહેતો હોય કે નાના બાળક જે પણ હોય એમને સ્કૂલમાં જવું જ પડે લોકનો આચાર છે તો એ લોકનો આચાર સાચવવા માટે પણ ભગવાન એ પ્રવૃત્તિ કરે છે
મૈથુન પરિગ્રહથી રહિત જે નંદતાની જ ભાવમાં જે ભોગ કર્મ નિવારવા विवाह कंकण धारता ने ब्रह्मचार्य तणो जगाव्यो नाद जेने विश्वमा एवा प्रभु हरिहंतने पंचांग भावे।
परमात्मा तो जन्म थी अलिप्त छे, एमने कोई पण प्रकारना भोगो भोगवानी कोई पण इच्छा ज नथी, छता पण पोताना ज्ञान नी अंदर जुए छे के हजी मने दीक्षा लेवा माटे नो समय छे अने मारा भोगावेली कर्म जे छे एक कर्मो दूर थवाना बाकी छे, एटले तराने पण भगवान ने विवाह करवा पड़े छे। पण ए विवाह अवस्था नी अंदर आव्या पछी पण ए परमात्मा संसार थी सदा अलिप्त छे, જન્મ થી લઈને નિર્વાણ સુધી પરમાત્મા હંમેશા સંસાર થી અલિપ્ત જ છે। બાજુમાં શું થઈ રહ્યું છે એની પરમાત્માને કોઈ લેવા દેવા નથી, બાજુમાં શું પોતાના શરીર ઉપર પણ જે થઈ રહ્યું હોય એની પણ પરમાત્માને કોઈ પણ પ્રકારની દરકાર હોતી નથી, ફક્ત પોતાના આત્મભાવની અંદર પરમાત્મા હંમેશા લીન રહે છે। બાલ્યાવસ્થા થી લઈને યુવાવસ્થા અને અંતિમમાં નિર્વાણ અવસ્થા સુધીની આ જ પોઝિશન છે, એટલે પરમાત્માની એક એક વિશેષતાઓ અહીંયા બતાવવામાં આવી છે। હવે રાજ્ય અવસ્થા પરમાત્માની કેવી છે એ જોયું।
મૂછા નથી પામ્યા મનુજના પાંચ ભેદે ભોગમાં કૃષ્ટ જેની રાજ્ય નીતિ થી પ્રજા સુખ ચેનમાં વળી શુદ્ધ અધ્યવસાય થી જે લીન છે નિજ ભાવમાં એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે।
પરમાત્મા જનરલી રાજકુમાર જ છે, એટલે રાજ્યાવસ્થા એમને આવવાની છે, એમના પિતાનું મૃત્યુ થાય તો એમને રાજ્ય તો સંભાળવું જ પડે। મહાવીર સ્વામીએ નથી સંભાળ્યું પણ બીજા બધા જ, આ જનરલ અરિયંત પરમાત્માની વાત છે। દરેક અરિયંતો રાજ્યકુલ ઉચ્ચ કુલોની અંદર હોય એટલે એમને એ રાજ્ય વગેરે તો સંભાળવું જ પડે, એ જવાબદારી એમના ઉપર હોય, એ છતાં પણ એની અંદર લિપ્ત ક્યારે પણ બને નહીં, એના ભોગો ભોગવવા માટે એમને આનંદ આવે નહીં, એ ભોગવવું પડે છે એ ખાતર અલિપ્ત ભાવે એ ભોગવે છે, પણ અંદરથી તો પોતાની આત્માની મસ્તીમાં જ એ સદા મગન હોય છે।
પામ્યા સ્વયં સંબુદ્ધ પદ જે સહજ વર વિરાગવન ને દેવ લોકાંતિક ધણી ભક્તિ થકી કરતાન મન જેને નમી કૃતાર્થ બનતા ચાર ગતિના જીવગણ એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે।
સ્વયં સંબુદ્ધ છે, પરમાત્માને કોઈ ગુરુની જરૂર નથી, કોઈને બોધ પમાડવાની પરમાત્માને જરૂર નથી, પરમાત્મા પોતે જ સ્વયં બુદ્ધ છે, એટલે એમને ખબર છે કે મને દીક્ષા લઈને પોતાના આત્માનું કલ્યાણ જ કરવાનું છે। તે છતાં પણ નવ લોકાંતિક દેવોનો એવો આચાર હોય છે કે જ્યારે પરમાત્માનો દીક્ષાનો અવસર આવે એનાથી એક વર્ષ પહેલા આવીને પરમાત્માને વિનંતી કરે કે હવે તમે દીક્ષા માટેની તૈયારી કરો। પરમાત્માને તો ખબર જ છે, તે છતાં પણ ઇન્દ્રનો નવ લોકાંતિક દેવોનો જે આચાર છે એ આચારને પાળવા માટે એ લોકો ભગવાનને આવીને વિનંતી કરે અને પરમાત્મા ત્યારથી સંવત્સરી દાન આપવાની શરૂઆત કરે, રોજ સવારથી લઈને સાંજ સુધી કરોડો સોનૈયાઓનું દાન કરે સતત એક વર્ષ સુધી, અને પછી દીક્ષા લેવા માટે પરમાત્મા પ્રયાણ કરે। આ વર્ષી દાનનું અહીંયા વર્ણન કરે।
આવો પધારો ઈષ્ટ વસ્તુ પામવા નર નારીઓ એ ઘોષણાથી અર્પતા સાવંતરિક માદાનને નિછેદતા દારિદ્ર સૌનું દાન ના મહાકલ્પથી એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે
પરમાત્મા દાન આપવા માટે બેસે ત્યારે એમ વિચાર ન કરે કે આને વધારે આપું કે આને ઓછું આપું, એવી નહીં. પરમાત્માને અંદરમાં કરુણા જ હોય એટલે આખા જગતનું દારિદ્ર્ય દૂર થાય એવી જ પરમાત્માની ભાવના હોય. ખૂબો ભરી ભરીને આપતા જાય પણ એમનો ભંડાર ક્યારે પણ ખૂટે નહીં એનું ધ્યાન દેવો રાખે. દેવો સતત પરમાત્માની બાજુમાં હાજર હોય. જેના ભાગ્યમાં જેટલું હોય એટલું જ એને મળવું જોઈએ એ બાબતનું ધ્યાન દેવો રાખે. દેવો પહેલા જઈને આખા નગરમાં ડુંડુબી વજાવી ઢોલ નગારા વજાવીને લોકોને આહવાન પણ કરી આવે કે ભગવાન અહીંયા દાન આપે છે, તમે લેવા માટે આવો 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 બધાને કહી આવે. અને પછી લોકો આવે ત્યારે ભગવાનના હાથમાં કેટલું આવવું જોઈએ અને આ વ્યક્તિને કેટલું મળવું જોઈએ એ જ એનું ધ્યાન આ દેવો રાખે. કે જો ભગવાનના હાથમાં વધારે હોય અને સામે જે લેવા માટે આવ્યો હોય એના ભાગ્યમાં જો ઓછું હોય તો પોતાની મેળે એ હાથમાંથી નીકળી જાય, અને જો ઓછું હોય અને સામેવાળાના ભાગ્યમાં વધારે હોય તો એ દેવો પોતાની મેળે ભગવાનના હાથમાં આજી નાખી દે. એટલે ભગવાન એની કોઈ પણ ચિંતા કરતા નથી કે પોતાનું મન નાનું કરતા નથી કે આને વધારે આપવું આને ઓછું આપવું આને એટલો જોઈએ છે આને વધારે જોઈએ છે, આ કઈ ભગવાન ચિંતા કરતા નથી. ભગવાનને તો બસ આપવાનું. અને ત્યારથી આ વર્ષી દાનની પ્રથા ચાલુ થઈ છે. વર્ષી દાન એટલે વર્ષ દરમિયાન આખો ધ્યાન સંવંતરી દાન, એટલે આખો વર્ષ ભગવાને દાન આપ્યું છે. અત્યારે પણ વર્ષી દાન શા માટે આપે? જે દીક્ષા લેવા માટે જાય એ મુમુક્ષુ વર્ષી દાન શા માટે આપે? એ વર્ષી દાન આપવા દ્વારા પોતાની ધનની જે મૂર્છા છે જે લાલસા છે એ લાલસાને દૂર કરે છે. એ પણ આવી રીતે ઉછાળીને ફેંકે એટલે સામે ચાલીને ધનને લાત મારું છું. આખી આખી દુનિયાને એ આહવાન કરી દે કે હવે મારું જીવન એવું છે, મારા ભગવાને એવું જીવન બતાવ્યું છે કે મને એક પૈસાની પણ જરૂર નથી. એ ધનની જે લાલસા છે એ હું અહીંયા જ છોડીને આખા સંસારને લાત મારીને હું નીકળી ગયો છું. એ ભાવના આ વર્ષીદાન પાછળ વ્યક્ત કરવામાં આવે. અહીંયા પરમાત્મા પણ આવો ઉત્કૃષ્ટ વર્ષીદાન આપી અને હવે દીક્ષા લેવા માટે પ્રેરણા.
દીક્ષા તણો અભિષેક જેનો યોજતા ઇન્દ્રો મળી શિબિકા સ્વરૂપ વિમાનમાં વિરાજતા ભગવંત શ્રી અશોક પુન્નાગ તિલક ચંપા વૃક્ષ શોભિત વન મહી એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમુ વજ્રધર ઇન્દ્રે રચેલા ભવ્ય આસન ઉપરે દેશી અલંકારો ત્યજે દીક્ષા સમય ભગવંત જે જે પંચમુષ્ટિ લોચ કરતા કેશ વિભુનિ જ કર વડે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે.
પોતે દીક્ષા લેવા નીકળે છે, પોતે તીર્થંકર છે, પોતે ભગવાન છે, તેમ છતાં પણ પોતાના નિયમોની અંદર કોઈ બાંધછોડ નથી. હું તીર્થંકર છું તો મને આટલી બધી છૂટછાટ, અને હું જેને પણ પછી રાહ બતાડું જે પણ મારા શાસનમાં દીક્ષા લે એને સ્ટ્રિક્ટ કાયદા નિયમ, એવું નથી. ભગવાન પોતે પણ એટલું જ સ્ટ્રિક્ટલી પાલે છે. અને ભગવાન દીક્ષા લેવા માટે નીકળે, અલંકારોનો ત્યાગ કરે, વસ્ત્રોનો ત્યાગ કરે, ઇન્દ્ર ભગવાનના ખભે દેવદુષ્ય વસ્ત્રને મૂકે અને ભગવાન પંચમુષ્ટિ લોચ કરે છે. પાંચ મુઠ્ઠીમાં તો આખા માથાના વાળ ઉતારી દે. કેટલી વેદના એ સામે ચાલીને સહન કરે છે. તો ભગવાનને તો ખબર છે કે આ ભાવની અંદર જ મને મોક્ષ મળવાનું છે, તો બધી દીક્ષા લેવાની જરૂર છે? આપણી બુદ્ધિથી જો વિચારીએ, લોજિકલી જો વિચારીએ તો ભગવાનને દીક્ષા લેવાની જરૂર ખરી? આપણી બુદ્ધિ પ્રમાણે તો જરૂર નથી. કારણ કે ભગવાનને ખબર છે કે આ ભાવમાં જ મને મોક્ષ થવાનું છે, મારા કર્મ બધા જવાના છે, તો પછી શા માટે અહીંયા બેસી બેસી રાજમહેલમાં બેસીને હું શાંતિથી જાપ ધ્યાન વગેરે બધું જ કરું તો એનાથી મારા કર્મ ખરી જશે? પછી સામે ચાલીને દીક્ષા લઈને જંગલની અંદર જવાની શું જરૂર હતી? પણ ભગવાન લોજિક વાપરતા નથી, મેજિક વાપરે છે. ભગવાન પોતાનો આચાર બરાબર સંભાળે છે કે દીક્ષા લેવા માટે મમત્વનો ત્યાગ કરવાની જરૂર છે, સંસારને લાત મારવાની જરૂર છે. સંસારમાં રહેતા રહેતા ક્યારે પણ વૈરાગી થઈ શકાય નહીં. સંસારમાં ભલે ગમે એટલા સુખો હોય, ભગવાનને કેવું સુખ હોય? રાજ પરિવારના હોય એટલે ભગવાન તો પાણી માંગે તો દૂધ મળે, એટલી રિદ્ધિ અને સિદ્ધિ ભગવાનની પાસે હોય. તે છતાં પણ આખા સંસારને લાત મારીને, એટલું વિચાર કરો, ચક્રવર્તીની સાહેબી કેવી, શાંતિનાથ, કુંતુનાથ અને હારનાથ, આ ત્રણ ભગવાન ચક્રવર્તી પણ હતા. ચક્રવર્તીની સાહેબી કેટલી, 84 લાખ હાથી, 84 લાખ ઘોડાઓ, 84 લાખ સેના, આટલી બધી રિદ્ધિ સિદ્ધિ. 96,000 તો રાણીઓ હોય, લાખોમાં છોકરાઓની સંખ્યા હોય. સંસાર એવું ભોગવે પણ જયારે નીકળવાનું હોય તો એક જાતકે આખા સંસારને લાત મારી. ચક્રવર્તીની રિદ્ધિ સિદ્ધિ કેવી, મેં કહ્યું હતું તમને ગયા વર્ષે કહ્યું હતું, ચક્રવર્તી પાસે 1 લાખ ગાયો હોય, એ પહેલી ગાયને બરાબર ખવડાવવામાં આવે અને એનું જે દૂધ નીકળે તે બીજી ગાયને પીવડાવવામાં આવે, બીજી ગાયનું દૂધ ત્રીજી ગાયને, ત્રીજીનું ચોથીને, એવી રીતે 1 લાખની ગાયનું જે દૂધ હોય એ દૂધના માવાની મીઠાઈઓ ચક્રવર્તી. એ દૂધનું જો 1 ટીપું આપણે પી લઈએ આપણી હોજરી ફાટી જાય. એ દૂધના ટીપાને દિવાલ ઉપર ફેંકો તો નીચે ના આવે. 1 લાખની ગાયનું જે દૂધ છે કેટલું હાર્ડ હશે, અને પાચન માટે આપણી તો કોઈ શક્તિ જ નથી. આટલી રિદ્ધિ અને સિદ્ધિ ચક્રવર્તીની હોય છે, એ છતાં પણ ચક્રવર્તી સંસારને અસાર સમજી અને દીક્ષા લઈને પોતાનું આત્માનું કલ્યાણ કરે છે. એટલે અહીંયા ચારિત્ર જીવનનું મહત્વ ભગવાન બતાવે છે કે ભગવાનને પણ દીક્ષા લેવાની જરૂર છે, ભગવાનને પણ પછખાણ લેવાની જરૂર છે. દીક્ષા આમને આમ લેતા નથી કે ચાલો હવેથી હું હાથ જોડું છું હવે હું દીક્ષામાં આવી ગયો, એમ નહીં. ભગવાન લોચ કરી અને પછી હાથ જોડીને કરે નહીં બનતે સામાયમ સાવજ્જમનું પછખાણ લે. આપણે જેમ સામાયિકનું પછખાણ લઈએ એવી રીતે દીક્ષા એટલે જાવ જીવનું સમાય, એટલે કરેમી ભંતે સામાયમ જાવ જીવમ સામાયમ. એની અંદર ભંતે શબ્દ ન મળે, ભંતે એટલે ભગવાન, પોતે ભગવાન છે એટલે કરેમી સામાયમ જાવ જીવમ નું પચકાણ લે. એટલે પચકાણ લેવાની જરૂર છે, ભગવાનને પચકાણ લેવાની. આપણે શું કરીએ, એકાસનું કરશું, પચકાણ લેવાનું ના કરીએ. એકાસનું, ઉપવાસ, આંબીલ જે પણ કરીએ કરશું બધું જ, પછખાણ નહીં લેવું, પછખાણ લેવું નથી. અમે કાંદા બટેટા નહીં ખાઈએ પણ નિયમ નહીં, અભિગ્રહ નહીં લેવાનો. નિયમ લેવો તો એ બંધન છે કે છુટકારો છે? નિયમ લઈએ એ છુટકારો છે, પણ આપણી બુદ્ધિ ઊંધી છે, આપણને નિયમ લઈએ એટલે એ બંધન લાગે. જે નિયમ એ છુટકારાનું સાધન છે એ આપણને બંધન લાગે. જ્યારે પરમાત્મા અહીંયા નિયમનું મહત્વ બતાવે, જો નિયમ લીધેલું હશે ને તો તમારું મન ક્યારે પણ ચલિત નહીં થાય. ભગવાનનું મન તો કેવું છે, ઓલા ભજનની અંદર આવે છે, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ. ભજનની અંદર બતાવે, મેરું પર્વત એક વખત ડગમગાયમાન થઈ જાય પણ પરમાત્માનું મન ક્યારે પણ ચલિત ન થાય. ભગવાન એક વખત જે નિર્ણય કરે એની અંદર ફર્મ રહે. ભગવાને દીક્ષાનો નિર્ણય કર્યો તો પછી એની અંદર તો ભગવાન ફર્મ રહેવાના જ છે, એ પાછા સંસારમાં આવવાના નથી વેશ છોડીને. તે છતાં પણ એ પછખાણનું મહત્વ બતાવવા માટે બંને હાથ જોડીને ભગવાન આખા ગામના લોકોની સામે એ પછખાણને ધારણ કરે, એ અહીંયા મહત્વ બતાવે. લોકાગ્રગત ભગવંત સર્વે સિદ્ધને વંદન કરે,
सावद सगळा पाप योगो ना करे पच खान ने जे ज्ञान दर्शन ने महा चारित्र रत्न त्रयी ग्रहे सेवा प्रभु हरिहंदने पंचांग भावे हूँ नमु निर्मल विपुल मति मन पर्यव ज्ञान जदीपता जे पंच समिति गुप्ति त्रयनी रयण माला दाता दश भेद थी जे शमन सुंदर धर्मनु पालन करे सेवा प्रभु अंतने पंचांग भावे
आखा सावध बदा जे पण सावध योग छे आखा जीवन नी अंदर जे न करवा जेवा कृत्यो छे કે ન બોલવા જેવી વાતો છે ન સાંભળવા જેવી જે પણ છે એ બધાનો ત્યાગ સાવધ યોગ એટલે કોઈ પણ મમકાર આદિ જે વચન હોય કે ના આ કોઈને આપણે કહીએ ને અહીંયા આવો આ લે આ કામ કર એટલે આ બધા સાવધ વચન કહેવાય એટલે આપણે એને આદેશ આપીએ છીએ એટલે એના દ્વારા આપણા કર્મો પણ બંધાય એટલે જે એ કાર્ય કરે એનું જે આપણે આદેશ આપીએ તો એનાથી આપણા કર્મો બંધાય ભગવાન હંમેશા માટે સાવધ યોગનું પછાણ લઈ લે એટલે સાધુઓ પણ હંમેશા માટે સાવધ યોગનું પછાણ એટલે સાધુઓ પણ આપણને કઈ કહી શકે નહીં કે આ કરો જે કરો એટલે સાધુ ખાલી આપણને ઉપદેશ આપે કે આ કરવા જેવું છે સાધુ ભગવાન તમને આમ પણ ના કહી શકે કે તમે સમાયિક કરો તમે પ્રતિક્રમણ કરો એવું પણ સાધુ ભગવાન ના કરી શકે એ ખાલી આપણને બતાવે કે ભગવાને કહ્યું છે કે સામાયિક અને પ્રતિક્રમણ એ ઉત્કૃષ્ટ સાધક ના આત્માને સાધ્ય તરફ લઈ જવા માટેનું સાધન છે એટલે એ કરવા યોગ્ય છે એટલું આપણને ઉપદેશ આપે પણ કરો જ એવું સાવધ વચન ક્યારે પણ બોલે નહીં ભગવાન આવા સાવધ વચનોનો ત્યાગ કરી અને બધા જ સિદ્ધ ભગવંતોને નમસ્કાર પોતે અર્યંત છે એટલે અર્યંતની ઉપર કોણ છે સિદ્ધ ભગવાન એ બધા જ સિદ્ધ ભગવંતોને નમો સિદ્ધાણમ બોલી નમસ્કાર કરે પછાણ ગ્રહણ કરે અને દીક્ષા લઈને નીકળી જાય સાધના કરવા માટે એ જંગલ તરફ પ્રસ્થાન કરે અને ત્યારે જ પરમાત્માને મન પર્યવ જ્ઞાન ચોથું જ્ઞાન એમને પ્રગટ થાય છે હવે દીક્ષા લીધા પછી પણ ભગવાન સામે ચાલીને કષ્ટ સહન કરવા માટે જંગલ તરફ જાય એવા પ્રદેશોની અંદર જાય જ્યાં એમને દુઃખ પ્રાપ્ત થાય જેનાથી એમના કર્મો જલ્દીથી ખરી જાય શા માટે કારણ કે ભગવાનને મોક્ષની તીવ્ર અભિલાષા છે મોક્ષ મળવાનું છે એ તો ખબર છે પણ મોક્ષ મને કેમ જલ્દીથી જલ્દી મળે મારા કર્મો કેમ જલ્દીથી જલ્દી ખપી જાય એની તીવ્ર ઝંખના છે ભગવાન એટલે દીક્ષા લીધા પછી પણ એ ગામની અંદર એ શહેરની અંદર ભગવાન એક ખૂણામાં ઉભા રહેતા નથી ભગવાન મહાવીરને કેટલા કષ્ટ આવ્યા આમ રાજ પરિવારના રાજકુમાર કહેવાય એમને આખા ગામમાં એક ખૂણામાં ક્યાંય જગ્યા ન મળે એમને સાધના જ કરવી હોય કાવસક કરવું હોય તો આખા ગામમાં એક ખૂણો મળી જાય એક ખૂણામાં જઈને 12 વર્ષની સાધના કરી લે તો શું થાય તો નહીં ગામને છોડીને સામે ચાલીને કષ્ટ સહન કરવા માટે ભગવાન જાય કારણ કે એમને મોક્ષની તીવ્ર અભિલાષા હવે પરમાત્માનું આત્મવિકાસ સમળ જીવન અને પોતાનો આત્માનો આધ્યાત્મિક વિકાસ પરમાત્મા કેવી રીતે કરે છે એનું વર્ણન કરે છે
પુષ્કમ પ્રકમલના પત્રની ભાંતિ નહીં લે પાય જે ને જીવની મા પક અપ્રતિહસ વરગતિ એવી કરે આકાશની જેમ નિરાલંબન ગુણ થકી જે ઓપતા સેવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે
પરમાત્મા કેવા છે તો કહે છે પુષ્કર કમલના પત્રની ભાંતિ કમલનો પાંદડો કેવો હોય કિચડની અંદર ઉગે પાણીની અંદર રહે છતાં પણ એ બધા જ થી અલિપ્ત છે. કીચડ નો પણ સ્પર્શ ન થાય, પાણી નો પણ એને સ્પર્શ થાય પણ પાણી એની ઉપર રહે નહીં. પાણીથી, પાણીની અંદર રહેવા છતાં એ પાણીથી અલિપ્ત કહેવાય. એવી રીતે પરમાત્મા સંસારની અંદર પણ હોય તેમ છતાં પણ સંસારથી અલિપ્ત છે. એટલે આમ તો પરમાત્મા આત્મભાવની અંદર જ સતત રહેલા છે, પોતાના સ્વભાવની અંદર જ રહેલા છે, ક્યારેય પણ વિભાવ તરફ એ જતા નથી. એના પછી જીવની માફક અપ્રતિહત ગતિ, એટલે પરમાત્માનું જ્યાં મન થાય ત્યાં નીકળી જાય. એમ નહીં કેવા આપણે બોલાવીએ તો આપણી પાસે આવે, અહીંયા આજે અહીંયા બોલાવ્યું તો એમની પાસે જાય, આજે આ વ્યક્તિએ બોલાવ્યું તો એની પાસે જાય, એવું નહીં. જીવની માફક, આપણો જીવ કેવો છે એની ગતિ કેવી, જ્યાં એને કર્મ ખેંચીને લઈ જાય ત્યાં એ ચાલે, કોઈના ડાયરેક્શન થી એ જાય નહીં. જીવને તમે પેક કરીને રાખી દો, વ્યક્તિ હવે મરવાનું છે તો એને કાચની પેટીમાં પેક કરી દો તો બચી જાય. ક્યાંથી નીકળે જીવ, હે ક્યાંથી નીકળે, જગ્યા છે એને જવા માટે? હા, જીવ કેવો છે એને જગ્યાની જરૂર નથી, કોઈને દેખાય જ નહીં ક્યારે એ નીકળી જાય, કોઈને ના દેખાય. એવી રીતે પરમાત્મા પણ કેવા છે, એ સાધનાના જીવન દરમિયાન એ જંગલની અંદર જ્યાં એમનું મન થાય ત્યાં વિતરે, જ્યાં એમનું મન થાય ત્યાં ઉભા રહીને સાધના કરે, ત્યાં એમનું કાર્યોત્સર્ગ ચાલે, જેટલા દિવસ એમનું મન થાય એટલા દિવસ ઉપવાસો કરે, એટલે કોઈના કોઈની દોરવણીથી એ ચાલતા નથી. પરમાત્મા મહાવીર સ્વામી છે, અને એ છે ને ચોમાસી પારણો આવે એટલે જીરણ શેઠ એવી ભાવના ભાવે, ચાર ચાર મહિનાના ભગવાનના ઉપવાસ છે, ચાર મહિનાના ભગવાનના ઉપવાસ, રોજ ભગવાન કાયોત્સર્ગ ધ્યાનની અંદર હોય, રોજ જીરણ છે ત્યાંથી પસાર થાય અને રોજ ભગવાનને વિનંતી કરે કે ચાલો આજે મારા ઘરે પારણું તમે કરો, આટલા ઉપવાસ થઈ ગયા, મારા ઘરે પારણું કરો, મારા ઘરે પારણું કરો. ચાર ચાર મહિના સુધી સતત એ ભગવાનને વિનંતી કરે છે કે મારા ઘરે ચાલો મારા ઘરે પારણું કરો, તે છતાં પણ ભગવાનને તો ઉપવાસ કરવા છે. એટલે ભગવાન ચાર મહિનાનો ઉપવાસ થઈ ગયા એટલે ભગવાનને હવે મન થયું કે હવે મારે પારણું કરવું છે, એટલે ભગવાન નીકળી પડે. અને ચાર મહિનાથી જે વ્યક્તિ રોજ વિનંતી કરવા આવ્યો છે એ આજે આવ્યો નહીં, એટલે આવવાનો હતો એ લેટ થઈ ગયો, એનાથી પહેલા ભગવાન નીકળી ગયા. અને ભગવાન નીકળ્યા એના ઘર તરફ નીકળ્યા, કે ધીરણ શેઠે ચાર મહિના સુધી વિનંતી કરી છે તો એના ઘરે જઈને હું પારણું કરું, પણ રસ્તાની વચ્ચે પૂરણ શેઠ નામના શેઠનું ઘર આવી ગયું. તો એ શેઠ પણ પૂરણ શેઠ પણ બહાર ઉભા હતા, એમણે કહ્યું ભગવાન મારા ઘરે પધારો, તો ભગવાન એના ઘરે ચાલે. ભગવાનને એવું કઈ છે જ નહીં કે આને ચાર મહિના મને વિનંતી કરી છે તો આના જ ઘરે જવું જોઈએ, કે આને ખરાબ લાગશે હું એના ઘરે નહીં જાઉં તો એને ખરાબ લાગશે, આને તો પૂરણ શેઠે તો ચાર મહિનામાં મારી પૂછા પણ નથી કરી એના ઘરે કેમ જાઉં. ભગવાનના મનની અંદર એવું કઈ પણ છે જ નહીં. હા, રાગ દ્વેષનો ભાવ કોઈ પણ ભાવ છે જ નહીં, એટલે સહજતાથી ભગવાનને જ્યાં અન્ન મળી જાય ત્યાં જઈને એ પારણું કરી. જીરણ શેઠ એવી ભાવના ભાવે છે કે ભગવાન મારા ઘરે આવે, એની માટે જીરણ શેઠે બધી તૈયારીઓ કરી છે. એને લાગે છે કે આજે તો ભગવાન આવશે, ચાર મહિનાનો ઉપવાસ થઈ ગયા તો આજે તો ભગવાન મારા ઘરે આવશે, એટલે એણે આખી શેરીને, પોતાની જે શેરી છે એ આખા રોડને સાફ કરાવ્યું છે, આખા રોડની ઉપર ફૂલોનો છંટકાવ કર્યો છે, સ્વાગતની તૈયારીઓ કરી છે, તોરણો બાંધ્યા છે, ગૌલીઓ કાઢી છે, એટલી બધી તૈયારીઓ કર્યા છતાં પણ ભગવાન બીજા શેઠના ઘરે ગયા ને તો જીરણ શેઠના મનના ભાવો બદલી થતા નથી. જીરણ શેઠ એવું વિચાર કરતા ને, મેં તો ચાર ચાર મહિના ભગવાનને બોલાવ્યા અને ભગવાન આના ઘરે ચાલ્યા ગયા, મારા ઘરે આવી શકતા નહીં. આ ભગવાન પણ કેવા છે, આપણે હોઈએ તો કોઈને તમે ચાર વખત પાંચ વખત બોલાવો ઘરે અને આવે જ નહીં તો પછી તમે છોડી દો કે નહીં, સતત બોલાવ્યા કરો બોલાવ્યા કરો બોલાવ્યા કરો, અને એ તમારા ઘરે આવવા માટે નીકળે અને વચમાંથી બીજાને તમને કહી દે કે આજે હું લંચ તારા ઘરે લઈશ, અને પછી બીજો કોઈ એને બોલાવી એના ઘરે એ લંચ કરી લે, તો એના પ્રત્યે શું થાય? મારી રસોઈ વેસ્ટ ગઈ એ નહીં, પણ એણે મને વચન આપ્યું અને પછી એ ત્યાં ચાલ્યું ગયું, એટલે કેવો રાગ અને દ્વેષનો ભાવ આપણો ઉત્પન્ન થયો. પણ જીરણ શેઠ પણ એવા પરિણતિ વાળા છે કે એમને ક્યાં પણ ભગવાન પ્રત્યે અશુભ ભાવો આવતા નથી. એટલે જીરણ શેઠ ઉચ્ચ ભાવના જ ભાવે છે, એમને તો ખબર નહોતી કે ભગવાન પૂરણ શેઠ ના ઘરે ગયા. પૂરણ શેઠ ના ઘરે ભગવાન નું પારણું થયું એટલે દેવો, ભગવાન પારણું કરે એટલે દેવો દેવડુંડુબી વગેરે વગાડે જોર જોરથી, એટલે એ વાગી. ત્યારે દેવો એ કહ્યું કે ભગવાને પૂરણ શેઠ ના ઘરે પારણું કર્યું છે. ત્યારે જીરણ શેઠ ને ખબર પડી કે આ પૂરણ શેઠ ના ઘરે એમનું પારણું થઈ ગયું છે. તે છતાં પણ એવા ઉછળતા ભાવો છે એના હૃદયની અંદર કે એ ઉછળતા ભાવોની અંદર એ જીરણ શેઠ ને શેઠે 12મા દેવલોક નું આયુષ્ય બાંધ્યું. પૂરણ શેઠ ના ઘરે જ્યાં ગયા એ પૂરણ શેઠે 12મા, એને તો સાક્ષાત ભગવાન ને વોરાવ્યા છે, તે છતાં પણ એ વ્યક્તિ 12મા દેવલોકમાં ગયો નથી. અને જીરણ શેઠે ખાલી ભાવના ભાવી છે તો પણ એ 12મા દેવલોક. એટલે ભાવનો શું મહત્વ છે એ આમાંથી સમજાય છે. આપણે કહીએ છીએ ભાવે ભાવના ભાવીએ, ભાવે ડીજે દાન, ભાવે જીનવર પૂજીએ ને ભાવે કેવળ, બધું ભાવનું મહત્વ છે. આ ક્રિયા આપણે કરીએ પણ ક્રિયાની સાથે જો ભાવ ભળે નહીં તો એ ક્રિયાની કાંઈ પણ વેલ્યુ નથી. એટલે દરેક ઠેકાણે ભાવનું મહત્વ છે. પરમાત્મા આવા જ શુભ ભાવોની અંદર પોતાની સાધના આગળ વધારી રહ્યા છે.
ને અસ્ખલિત વાયુ સમૂહની જેમ જે નિર્બદ છે, સંગો પિતાંગો પાંગ જેના ગુપ્ત ઇન્દ્રિય દેહતે, નિસંગતા વિહંગસી જેનો અમૂલક ગુણ છે, એવા પ્રભુ અરિયંતને પંચાંગ ભાવે.
અસ્ખલિત વાયુની જેમ, વાયુ સતત જેમ સળંગ ગતિએ ચાલ્યા કરે એવા જ ભાવો, ઉત્કૃષ્ટ ભાવોની અંદર પરમાત્મા ઉપર અને ઉપર જ વધતા જાય છે. ક્યાં પણ પરમાત્માના ભાવોની અંદર બ્રેક આવતો નથી. પરમાત્મા સતત ઉચ્ચ ધ્યાનની અંદર જ આગળ વધતા જાય છે. એના પછી પરમાત્માના અંગો પાંગો વગેરે જે છે ને એ પ્રમાણે પરમાત્મા આટલા બધા કષ્ટો સહન કરવા છતાં પણ આટલી પરમાત્માના શરીર ઉપર વસ્ત્ર પણ નથી. એટલે જે ઠંડી લાગે કે ગરમી લાગે કે વરસાદ આવે એની અંદર પરમાત્મા ક્યારેય પણ સંકોચાતા નથી. આપણને ઠંડી લાગે તો આપણે એકદમ સંકોચાઈ જઈએ કે એનાથી થોડી ગરમાશ મળે, પણ પરમાત્માએ આવો પણ ક્યારેય પ્રયત્ન કર્યો નથી. ઠંડી છે તો ભલે છે, ગરમી આવે તો ભલે ગરમી આવે, આમ પણ નહીં કે આજે બહુ ગરમી છે થોડી હવા કરી લઉં, એ પણ ભગવાન વિચાર કરતા નથી. ઠંડી ગરમી વગેરે જે પણ છે એ સમભાવે પરમાત્મા સહન કરી રહ્યા છે. એના પછી નિસંગતા વિહંગસી, વિહંગ એટલે પક્ષી, પક્ષીના જેવી નિસંગતા છે ભગવાન. પક્ષીનું માળું છે, ઝાડની ઉપર પક્ષી માળો બનાવે પણ એ આખો દિવસ માળાથી બહાર રહે, અને ત્યારે એ મારું માળું છે એ માળાનું શું થશે, માળાને એ ક્યારે લોક કરીને જાય. આપણે આપણા ઘરમાંથી બહાર નીકળીએ તો ઘરને લોક કરીએ, પક્ષી ક્યારે માળાને લોક કરે ત્યારે પણ એની ચિંતા કરે. આખો દિવસ એ અન્ન પાણીની શોધ માટે ઉડ્યા કરે પણ પોતાનો માળો એવો ભાવ એને રહેતો જ નથી. માળો છે, પડ્યો હશે, હશે તો ઠીક છે, હવાથી ઉડી ગયો હશે તો કઈ નહીં. એટલે નિસંગ છે, ખુલ્લા આકાશની અંદર ઉડી રહ્યો છે પણ એને પરિગ્રહ કોઈ પણ પ્રકારનો નથી. મારો હોવા છતાં પણ એને કોઈ પણ પ્રકારનો પરિગ્રહ નથી. એવી રીતે પરમાત્માનો શરીર પણ છે પણ શરીર સાથે પણ, શરીર પણ એક પ્રકારનો પરિગ્રહ છે. આત્માને શુદ્ધ સ્વભાવે જો વિચારવું હોય તો મોક્ષમાં જવું પડે, પણ આત્મા કર્મથી જો લેપાયમાન હોય તો એને શરીર ધારણ કરવું પડે. એટલે શરીર એક પ્રકારની વ્યાધિ જ છે. શરીર છે માટે આહાર કરવું પડે છે, આહાર કરીએ માટે એનું પાચન કરવું પડે છે, પાચન કરીએ એટલે ટોયલેટ જવું પડે છે. એટલે બધી જ વ્યાધિઓ જે પણ છે, શરીર હોય તો બીમારી છે, બીમારી હોય તો બીમારીનું ક્યોર કરવું પડે, પણ શરીર જ ન હોય તો કોઈ પણ પ્રકારની વ્યાધિ જ રહેતી નથી. પણ પરમાત્માનું શરીર હોવા છતાં પણ પરમાત્મા અસંગી છે. શરીર સાથે પરમાત્માને કાંઈ લેવા દેવા નથી. શરીરને ગમે એ કષ્ટ આવે કે ગમે એ વ્યક્તિ એ શરીરને કાંઈ પણ પ્રકારની વેદના આપે તે છતાં પણ પરમાત્માને એની સાથે કોઈ પણ લેવા દેવા હોતા નથી.
ખડગી તણાવર શૃંગ જેવા ભાવથી એકાકી દે વારંડ પંખી સરીખા ગુણવંતને અપ્રમાત જે વ્રત ભાર વહે વાવર વૃષભની જેમ દેહ સમર્થ છે એવા પ્રભુ હરિ અંતને પંચાંગ વાવે.
ખડગી એટલે ગેંડું. ગેંડાને એક જ સિંહ હોય, જેમ ગેંડાનો સિંહ એક હોય તો એ એકાકીપણાનું સૂચક છે, એકલાપણાનું સૂચક છે. એવી રીતે પરમાત્મા હંમેશા એકાકી થઈને વિચરણ કરે. પરમાત્માની સાથે કોઈ વ્યક્તિ હોય નહીં, પરમાત્માની સાધના હંમેશા એકાકી અવસ્થાની અંદર હોય. એના પછી ભારંડ પંખી, ભારંડ એક પ્રકારનો પક્ષી હતો. એ પક્ષી છે ને એને બે મોઢા હોય પણ એને શરીર એક જ હોય, એટલે બંને મોઢાથી એને એટલે જીવ એની અંદર બે હોય. એ પંખીની અંદર જીવ બે પણ શરીર એક, એટલે એની એના પછી બે મોઢા હોય, બે જીવ હોય તો બંનેને અલગ અલગ દિશાઓમાં ઉડવાનો વિચાર થાય. પણ એ પંખી એવો અપ્રમત્ત હોય કે એના શરીરને બરાબર સાચવી લે, એ બરાબર એક જ દિશામાં જાય, ક્યારે પણ બે જીવોના ડાયરેક્શનથી એ બે અલગ અલગ દિશાઓમાં જવાનો પ્રયત્ન ન કરે તો બે જીવને કિલામણા થાય. એક શરીર છે અને બંને અલગ અલગ દિશામાં ઉડવાનો પ્રયત્ન કરે તો એમના શરીરને દુઃખ થાય, તકલીફ થાય. એટલે એ પંખી એવો અપ્રમત હોય કે એ બરાબર રીતે પોતાનું ધ્યાન રાખીને એ ઉડી શકે, એવા પરમાત્મા અપ્રમત્ત છે. પરમાત્માના જીવનમાં ક્યારે પણ પ્રમાદ હોતો નથી. આખા 12.5 વર્ષ દરમિયાન ભગવાન મહાવીર કેટલા સમય સુતા છે? હા, 48 મિનિટ, બે ઘડી. એ બે ઘડીની નિદ્રા પણ ભગવાનની નિદ્રા નથી. શાસ્ત્રકારો કહે છે એ બે ઘડીની નિદ્રા ભગવાનની તંદ્રા છે. તંદ્રા, તંદ્રા એટલે તરત જ જરાક અવાજ થાય અને જાગી જાય, કૂતરાની જેમ. કૂતરો છે ને, સૂતો હોય એકદમ ગાઢ નિદ્રામાં સૂતો હોય પણ બાજુમાંથી કોઈ વ્યક્તિ ધીરે ધીરે પણ જાય તો એના કાન તરત જ પોળા થઈ જાય અને તરત જ એ જાગી જાય. એને તંદ્રા કહેવાય, ઘોડાની તંદ્રા કહેવાય. ઘોડો ક્યારે પણ બેસીને ઊંઘ ન કરે, ઊભા ઊભા જ ઊંઘ કરે. એવી રીતે તીર્થંકર પણ, આ મહાવીર સ્વામી પણ 12.5 વર્ષમાં 48 મિનિટ જે સૂતા એ ઉભા ઉભા જરાક ભગવાનને જોકું આવી ગયું. ઘણા બધા ઉપસર્ગ થયા ને, ઉપસર્ગના કારણે એમને પરિશ્રમ થયો, થાક લાગી ગયો, એના કારણે એમને જરાક જોકો આવી ગયો. બાકી પરમાત્મા ગાદલા તકિયા લઈને લાંબા થઈને ક્યારે પણ સૂતા નથી, કે બેઠા બેઠા પણ સૂતા નથી, કે જાણી જોઈને પરમાત્મા એ આંખો મીચી નથી. આ સહજતાથી જરાક જોકો આવી ગયો, આટલો જ પ્રમાદ ભાવ, આટલો જ પ્રમાદ છે. અને એ પ્રમાદની પણ નોંધ શાસ્ત્રોની અંદર થઈ ગઈ કે 12.5 વર્ષની અંદર ભગવાને 48 મિનિટ પ્રમાદ કરે, 48 મિનિટ ભગવાનને ઊંઘ આવી ગઈ, એનું પણ શાસ્ત્રોની અંદર વર્ણન થઈ ગયું. આપણે કેટલા સમય ઊંઘીએ? હા, 12.5 પણ શાસ્ત્રોની અંદર પણ એની નોંધ લેવાઈ ગઈ ને કે 48 મિનિટ પણ ભગવાન ઊંઘ્યા. આપણે તો રોજ કેટલું ઊંઘીએ? કોઈ નોંધ રાખી છે આજ દિવસ સુધીમાં કેટલું ઊંઘ્યા, એની કેટલું ખાધું, એની ઊંઘ એની નોંધ રાખી છે? કાંઈ જ નહીં. આપણો પ્રમાદ કેટલો, આપણા જીવનમાં લગભગ મોટા ભાગનો સમય પ્રમાદની અંદર જાય. નિદ્રા છે, વિકતા છે, જે પણ પ્રમાદના પ્રકારો છે આપણા જીવનની અંદર એવા વણાયેલા છે કે આખો દિવસ પ્રમાદ 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 ને પ્રમાદ. શું કરીએ? ઊંઘીએ, ઊંઘ્યા પછી ઊંઘીને ઉઠીએ એટલે ચા જોઈએ, નાસ્તો જોઈએ, એટલે ખાવું એ પણ એક પ્રકારનો પ્રમાદ જ કહેવાય. પોતાના આત્મા માટે કાંઈ થતું નથી, એ બધું કોના માટે થાય છે? શરીર માટે થાય છે. એનો અન્ય ભાવ છે, આત્માનો ભાવ નથી. આત્માનો ભાવ શું છે? ઉપવાસ એ આત્માનો ભાવ છે, આત્મભાવ છે. પણ ખાવું એ પરભાવ કહેવાય, વિભાવ કહેવાય. આપણે તો ઉઠીને ખાવાનું, ખાઈને કામે જવાનું, કામ પર પણ આખો દિવસ જઈએ ત્યારે આત્માની યાદ આવે ક્યારે પણ? સવારથી સાંજ સુધી મારા આત્મા માટે સમય કેટલો? 24 કલાકમાં આપણા આત્મા માટેનો સમય કેટલો? ધર્મ માટે કેટલો સમય કાઢ્યો છે તમે 24 કલાકમાં? મને કઈ ધર્મ કરવું પડશે એના માટે 24 કલાકમાં એક સમય ફિક્સ કરો. તમે નક્કી પણ કરો કે રોજનો મારો 1 કલાક મારે ધર્મ કરવું છે, તો પણ ધર્મ એ તમારી પ્રાયોરિટી રહેતી નથી. ધર્મ એ પ્રાયોરિટી નહીં, ટાઈમ મળે તો કરશું, નહીં તો નહીં. દિવસમાં જો 1000 કામ હોય ને, 1000 કામ, સવારના પહેલું કામ બ્રશ, બીજો કામ ચા, ત્રીજો કામ બાદ, એવી રીતે 1000 કામથી આખો તમારું શેડ્યુલ ટાઈટ હોય અને અચાનક તમારે ક્યાંક બહાર જવાનું થાય, એ 1000 કામની અંદર સમજો 1 કામ છે દર્શન, 1 કામ છે સ્વાધ્યાય. એ 1000માંથી 1-2-4 કામ આપણે ધર્મના પણ કરીએ છીએ, પણ અચાનક ક્યારે બહાર જવાનું થાય અને તમને ટાઈમ એડજસ્ટ કરવાનું હોય તો કેવી રીતે તમે ટાઈમ એડજસ્ટ કરો? આજે દર્શનની છુટ્ટી, આજે સ્વાધ્યાયની છુટ્ટી, નૌકાવાસી માટે ટાઈમ જેટલો જોઈએ છે એટલો જ નહીં. ચા પાણી માટે તમને 1/2 કલાક લાગતો હોય તો એની અંદર તમે કાપ મૂકો ક્યારે? જમવા માટે 1 કલાક વાર લાગતો હોય તો એનાથી 1/2 કલાકમાં કામ પતાવો નહીં. અન્ય પ્રવૃત્તિ આપણી પ્રાયોરિટી છે, જ્યારે ધર્મ એ આપણી પ્રાયોરિટી રહી જ નથી. આ અપ્રમત્ત અવસ્થા પરમાત્માની છે. પરમાત્મા આપણા જીવનમાંથી પ્રમાદ ઓછું કરવાનું સૂચન અહીંયા આપી રહ્યા છે. ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું, તમે વિચાર કરજો, ભગવાનના પહેલા ગણધર છે ગૌતમ સ્વામી. એ ગૌતમ સ્વામીને કહ્યું, સમયમ ગોયમમ માપમાય, એક હે ગૌતમ, તું એક સમયનો પણ પ્રમાદ ન કર. ગૌતમ સ્વામીને કહેવાની જરૂર છે ને, આપણને કહેવાની જરૂર નથી? ગૌતમ સ્વામી કેટલા પ્રમાદી હતા? ગૌતમ સ્વામી ના મનમાં કેવા ભાવ હતા ખબર છે? ખાવું એ વિભાવ છે, હું જો જેટલી વાર ખાઈશ એટલી વાર મારો એટલો સમય એ સ્વાધ્યાયથી દૂર જશે, એટલે એટલી વાર મારું સ્વાધ્યાય થશે નહીં, એટલી વાર મારું આત્મભાવમાંથી વિભાવની અંદર હું જઈશ, એટલે એવો વિચાર કરીને છઠના પારણે છઠ કરે. જ્યારથી ભગવાનને પામ્યા ત્યારથી છઠના પારણે છઠ કરે છે કન્ટિન્યુઅસ, આ ટાઈમ બચાવવા માટે, કે ટાઈમ બચાવીને સ્વાધ્યાયમાં એ ટાઈમ લગાવવા માટે એ છઠના પારણે છઠ કરે છે. તે છતાં પણ ભગવાન એમને વારંવાર કહે છે, સમયમ ગોયમમ માપમાય, અને એ સમય એટલે કેવું? ભગવાને એક સમયની વાત કરી. એક સમય એટલે કેટલો થાય? એક આંખના પલકારમાં અસંખ્ય સમય નીકળી જાય, અસંખ્ય સમય. સમય એક વેલ્યુ છે, વેલ્યુ, જેમ અવર, મિનિટ, સેકન્ડ આપણે કહીએ ને, એવી રીતે સેકન્ડની અંદર પછી નેનો સેકન્ડ, પીકો સેકન્ડ, મિલી સેકન્ડ, આ જેમ આવે એવી રીતે સમયનો જે ઇન્ડિવિઝિબલ પાર્ટ છે ને, એને એક સમય કહેવાય. એટલે એક આંખના પલકારમાં અસંખ્ય સમય નીકળી જાય, આવા એક પણ સમયનો પ્રમાદ ભગવાન કરવાની ના પાડે. ગૌતમ સ્વામી પ્રમાદી ને આપણે અપ્રમાદી. ભગવાને ગૌતમ સ્વામી દ્વારા આપણને બોધ આપ્યો છે. ભગવાનને ખબર છે કે ગૌતમ સ્વામીના જીવનમાં પ્રમાદ નથી, પણ હું જો ગૌતમ સ્વામીને કહીશ તો આખી સભા સાંભળશે અને સભાને થશે કે ગૌતમ સ્વામીને ભગવાન પ્રમાદ ઓછું કરવાનું કહે છે, તો આપણને તો ઓછું કરવું જ પડે. આ ગણધર જેવા ગણધરને પ્રમાદ મારી નાખે છે તો આપણને તો એ પ્રમાદ કેટલું હેરાન કરી નાખશે, એટલે આપણને તો પ્રમાદ ઓછું જ કરવું પડે. એટલા માટે ભગવાને ગૌતમ સ્વામીને વારંવાર કહ્યું, આટલા સૂક્ષ્મ સમયને પણ વેસ્ટ ચલાવવું નહીં, એવી ભગવાનની વાત છે. અહીંયા ભગવાન પોતાના જીવનમાંથી જ બતાવે છે કે સતત આત્મભાવની અંદર રહે છે, ક્યારે પણ ઊંઘ પણ લેતા નથી, સતત સાધના કરે છે, દરેક વખતે પરમાત્મા અપ્રમાદી અવસ્થાની અંદર રહે છે. કેટલા સમય થઈ ગયો છે? અને આગળ આપણે ક્યારેક કન્ટિન્યુ કરશું વચમાં સન્ડે વગેરે ને ક્યારે પણ ટાઈમ મળશે ને ત્યારે કંઈ બોલો.